તારીખ 18/3/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 61 અને 62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 50
પ્રાપ્ત દશા થયા પહેલાં કેવી સ્થિતિમાં હોય છે, પૂર્વ ભૂમિકા કેવી હોય છે તેના એક પડખાની વાત છે. એક પાછું મેં રજૂ કર્યું છે, એક પડખા છે પૂર્વ ભૂમિકાના, એમાં ખાસ અને મહત્વની વાત છે કે કોને માર્ગ મળે છે, કે જેને ખરેખરો તાપ લાગ્યો હોય, સંસારથી કંટાળ્યો હોય, એવા જીવને માર્ગ મળે છે એની આ વાત છે. સંસારથી કંટાળ્યો હોય એટલે સંસાર ઉપર દ્વેષ આવ્યો હોય એમ અહીંયા કહેવા માંગતા નથી. વર્તમાન દશામાં દુઃખ લાગ્યું એ અહીંયા દ્વેષના વિષયનો પ્રકાર નથી. સામાન્ય રીતે દ્વેષ ભાવમાં તીવ્ર આકુલતા થવાથી દુઃખ લાગે છે, એ દ્વેષ ભાવરૂપ દુઃખની અહીંયા વાત નથી. અહીંયા તો રાગમાં પણ દુઃખ લાગે એની વાત છે. રાગ અને દ્વેષ બે પ્રકારના જે પરિણામ છે, પરસ્પર વિરુદ્ધ ભાવવાળા છે. દ્વેષમાં દુઃખ પ્રસિદ્ધપણે લાગે છે, પણ અહીંયા એ વાત નથી કરવી. અહીંયા તો રાગમાં પણ દુઃખ લાગે છે એવા જીવની વાત છે. જે યોગ્યતાનો અહીંયા નિર્દેશ છે તે વાત સહજપણે અણુકર્મી જીવ ચાલતા વિભાવથી દુઃખી હોય, ચાલતા વિભાવમાં રહેલી આકુળતાથી એને દુઃખ લાગતું હોય. જે પરિણામો થઈ રહ્યા છે સ્વભાવ સ્વાભાવિક નિરાકુળતાના અભાવવાળા, એમાં જેને કોઈ એવી યોગ્યતા છે કે જેને દુઃખ લાગે છે એ દુઃખથી ખસવાના માર્ગને શોધી લે છે. જેને દુઃખ લાગે અને દુઃખ ટાળવાનો ઉપાય ન કરે એવો જીવનો સ્વભાવ જ નથી, બનતો નથી. જેને દુઃખ લાગે એ દુઃખથી છૂટવાનો ઉપાય કર્યા વિના રહી શકે નહીં એ જીવના સ્વભાવગત વિષય છે. તો અહીંયા એવા જીવની વાત લીધી છે કે જેને સહેજે ચાલતા પરિણામમાં જે રાગાદી ભાવો છે એમાં જે ઉપાધિકપણું છે, વિભાવનું જે ઉપાધિકપણું છે, એમાં રહેલી જે આકુળતા છે એ આકુળતા ઘણો કંટાળો આવતો હોય, જે અનર્પિત વાત છે, ગર્ભિત વાત છે, એ વાત તો આત્મભાવનાની છે કે જેને આત્મ સ્વરૂપની અત્યંત ભાવના છે, અપૂર્વ ભાવના છે, ઘણી ભાવના છે તેની આ સ્થિતિ હોય છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાવાળાને ચાલતા વિભાવ રાગાદી ભાવોની અંદર ઉપાધિનો કંટાળો, ઉપાધિથી થાક અને ઉપાધિનું દુઃખ એને લાગે છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાના અભાવમાં એ પ્રકારની સ્થિતિ થતી નથી. તેથી એ વાત વિચારવા યોગ્ય થઈ જાય છે કે જો ચાલતા રાગાદિ પરિણામમાં દુઃખ લાગતું નથી તો માર્ગ મળવાની પરિસ્થિતિ નજીકમાં નથી, સમયથી અને ભાવથી નજીકતા નથી, તો એ સ્થિતિમાં એ પણ સમજી શકાય એવી વાત થઈ કે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાનો અભાવ છે. જો સ્વરૂપ પ્રાપ્તિની બરાબર ભાવના હોય, સાચી ભાવના હોય, ખરી ભાવના હોય, અંતરથી ભાવના હોય, તો એને ચાલતા પરિણામમાં દુઃખ લાગ્યા વિના રહે નહીં. દુઃખ છે તેથી દુઃખ લાગ્યા વિના રહે નહીં. એ ભાવનાના અભાવને પ્રદર્શિત કરતી સ્થિતિ છે. બીજું, એ સ્થિતિ એ પણ દર્શાવે છે કે આ જીવને રાગનો અને રાગના વિષયભૂત પદાર્થનો એટલો રસ છે કે જેને લઈને એને વર્તમાનમાં ઉપાધિક ભાવોમાં દુઃખ હોવા છતાં દુઃખ લાગતું નથી. રસને વશ, રાગના રસને વશ અને રાગના વિષયભૂત પદાર્થના પ્રત્યેના આવેગને વશ, એ પણ રસ જ છે. દુઃખ હોવા છતાં દુઃખ લાગતું નથી. જ્ઞાન તો તેને કહીએ કે જે જેમ હોય તે તેમને તેમ જાણે, લાલને લાલ જાણે, સફેદને સફેદ જાણે, કાળાને કાળું જાણે, ધોળાને ધોળું જાણે, દુઃખને દુઃખ જાણે ને સુખને સુખ જાણે. દુઃખ હોય ને તે પણ પોતાની જ અવસ્થામાં હોય અને એને દુઃખ ન જણાય, તો એ ઘણી ઉલટી સ્થિતિ છે. અજ્ઞાન તો છે પણ ઉલટી સ્થિતિ છે, થોડું છોટું મુશ્કેલ પડે એવી સ્થિતિ છે. અહીંયા તો હળવાશમાં આવી ગયો છે એવા જીવની વાત લઈ લીધી છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં, અત્યંત ભાવનામાં વર્તે છે અને તેથી જેનું જ્ઞાન કંઈક ચોખ્ખું થયું છે, સ્વચ્છ થયું છે, પૂર્વભૂમિકાનું, સમ્યક દર્શનની પૂર્વભૂમિકાનું, કે એને ચાલતા દુઃખ ભાવોમાં, ઉપાધિક ભાવોમાં દુઃખ લાગે છે, એ પરિસ્થિતિ લંબાય છે તો ઘણો થાક ને કંટાળો લાગે છે અને ત્રાસજનક પરિસ્થિતિ એને લાગે છે, એટલે ત્યાંથી છૂટવાના પ્રયત્નમાં સહજ પ્રયત્નવાન થાય છે, પુરુષાર્થવાન થાય છે અને તે અવશ્ય છૂટે જ છૂટે છે. ન છૂટે એવો એક અપવાદ માત્ર પણ કેસ નથી, એમાં અપવાદ પણ નથી. ત્રણેય કાળને વિશે એ તો એ સ્થિતિમાં આવેલા જીવનો વાત કરી, પણ એ સ્થિતિમાં ન આવ્યા હોય એને એ સ્થિતિમાં આવવા અર્થે બુદ્ધિગમ્ય બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન કેવા પ્રકારે કરવો ઘટે એ વાત એથી નીચેની ભૂમિકાવાળાને વિચારવા યોગ્ય છે. એ સ્થિતિમાં આવી ગયા એને તો સહજ ત્યાંથી ખસીને આત્મામાં આવવાનું, કાંઈ ને કાંઈ બનવાનું જ છે એની ખાતરી આપી છે. અહીંયા જ શબ્દ વાપરીને કે માર્ગ મળ્યા વિના રહે જ નહીં, એની ભવિતવ્યતા પાકી હશે તો માર્ગ મળશે, નહીં પાકી હોય તો કદાચ નહીં મળે, એવી પણ ઢીલી પૂછી વાત અહીંયા કરી નથી, નક્કી વાત કરી છે, સ્વાનુભવથી સિદ્ધ થયેલી, કુદરત બંધાયેલી છે અને સ્વાનુભવથી સિદ્ધ થયેલી વાત છે, પોતાના સ્વાનુભવથી પણ એ સિદ્ધ થયેલી વાત છે. એવું નથી કે સંસારની પ્રતિકૂળતાઓ અને કારણે અહીંયા દુઃખ લાગી રહ્યું છે, સંસારથી ત્રાસ થયો છે, એ વાત પણ નથી, કેમ કે એ તો દ્વેષ કરભી દુઃખ છે. અહીંયા દ્વેષના દુઃખનો વિષય જ નથી, અહીંયા રાગમાં રહેલા
દુઃખનો વિષય છે, દ્વેષથી થયેલા દુઃખનો અહીંયા વિષય પ્રકરણ જ નથી. એટલે નીચેની ભૂમિકાવાળાએ એક તો એને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉત્પન્ન થવી ઘટે અંતરથી, અને એ ભાવના નથી તો એને પુદ્ગળની ભાવના છે, આત્માની ભાવના નથી તો એને સંયોગની ભાવના છે, અનાત્માની ભાવના છે, અને એ ગંભીર નુકસાનનો વિષય છે. એને સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાની નજીક પણ નહીં આવવા દે એવો વિષય છે એમ સમજીને એ વિષય ઉપરના રસને એને સમજણથી તોડવો ઘટે. આમ તો જે લાઈન શરૂ થાય છે તો એવા પ્રકારે થાય છે કે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવેલો જીવ ભેદજ્ઞાન કરે છે અને એ ભેદજ્ઞાનની પ્રવૃત્તિમાં પડે છે, ત્યારે એને જ્ઞાન અને રાગ વચ્ચેના ભેદજ્ઞાનમાં જ્ઞાન આકુળતા કષાય અને આકુળતા રહિત હોવાથી સુખરૂપ છે એમ જેને ભાસે છે, અને એની સાથે અંદરમાં મીંઢવણી કરતા રાગ કે જે કષાયયુક્ત આકુળતા રૂપ છે એને ભાસે છે એમ જ્ઞાન અને રાગના ભેદજ્ઞાનના કાળમાં એને રાગમાં આકુળતા ભાસે છે, રાગમાં દુઃખ ભાસે છે, વિકલ્પમાં દુઃખ ભાસે છે, અને ત્યાંથી ખસીને જ્ઞાનમાં આવવાનો પ્રયત્ન એનો થાય છે, એટલે એને માર્ગ મળી જાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ, સ્વાનુભવની પ્રાપ્તિ થઈ જાય છે એમ ખરેખર તો આખી લાઈન છે. પણ એના મૂળમાં તો આ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના રહી જ, કેમ કે ભાવના વિના ભેદ જ્ઞાનનો પ્રયત્ન થતો નથી. દિગંબર સંપ્રદાયમાં તો ભેદ જ્ઞાનનો શબ્દ અતિ પ્રચલિત છે, ભેદ જ્ઞાનનો શબ્દ અજાણ્યો નથી સંપ્રદાયની અંદર, બીજા સંપ્રદાયમાં નથી, શ્વેતાંબરમાં કે અન્ય મતમાં, પણ દિગંબરના શાસ્ત્રોમાં તો છ ઢાળાથી માંડીને બધામાં ભેદ જ્ઞાનનો વિષય, જ્ઞાની વિદ્વાનો પંડિતો જ્ઞાનીઓ એ વાત, મૂળ ઉપાયભૂત ઉત્કૃષ્ટ ઉપાયભૂત હોવાને લીધે ઠામ ઠામ એ વાત લીધી છે. એટલે શબ્દ પ્રચલિત છે, એનો ભાવ અને પ્રયોગ અપ્રચલિત છે, પ્રચલિત નથી. શબ્દ પ્રચલિત છે, એનો ભાવ અને એનો પ્રયોગ શું છે એનાથી પ્રાય લોકો અજાણ છે, સમાજ અજાણ છે, એને અહીંયા ખોલી નાખીએ છે કે ભેદ જ્ઞાન કરે, ભેદ જ્ઞાનના પ્રયોગમાં આવે, ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ કરે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના સહિત. એક શરત છે અહીંયા, એ વગેરે થતું નથી. એને ચાલતા વિભાવ ભાવમાં દુઃખ ત્રાસ અને થાક અને કંટાળો લાગ્યા વિના હરીએ નહીં એમ લેવું. બહુ સ્પષ્ટ વિષય છે એ રીતે. અને એનું કારણ છે દુઃખ લાગતા દુઃખથી હટવું અને સુખ પ્રત્યે જવાનો સહજ પ્રયાસ થવો, એ કારણ છે કે જે નિરાકુળ આત્મશાંતિના આત્મસુખના પર્યાયને ઉત્પન્ન થવાના કાર્યમાં નિયમથી લાગુ પડે છે. એટલે એમ કહ્યું કે આવું કારણ આપે, કારણનો અર્થ એ છે કે આવું કારણ આપે તો કાર્ય પ્રગટ થાય જ, જો આવું કારણ ન આપે અને કાર્ય કોઈને અધરથી પ્રગટ થાય એવું પણ કોઈ કાળને વિશે ત્રણેય કાળમાં બનતું નથી. એટલે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાના અભાવમાં જે ભાવો વર્તે છે એમાં જે પુદ્ગળ પ્રાપ્તિની ભાવના છે એના નુકસાનની ગંભીરતા સમજીને, સમજણથી લક્ષમાં લઈને જો સમજણથી સમજણ પૂર્વક એને લક્ષમાં લેવામાં આવે તો એ રસ્તો ચાવીના રહે નહીં અને તો એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવે. આમ તો સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવેલા જીવની વિચારણા છે એ બહુ દીર્ઘ દ્રષ્ટિની વિચારણા છે. એણે એના ભૂતકાળને પણ તપાસી લીધો છે કે અરે રે, હું અનંતકાળથી ભટકતો ભટકતો દુઃખી થતો 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 વર્તમાનમાં છું, પણ પાર વગરના દુઃખ સહન કર્યા છે અને હજી પણ જો માર્ગમાં ન આવ્યો તો આ પરિસ્થિતિ અનંતકાળ પર્યંતની ઊભી રહેશે. એટલે એ બહુ લાંબો વિચાર છે, લાંબી દ્રષ્ટિનો એ વિચાર છે. એટલે એને આ જીવનની અંદર આ એક જ કામ કરવા જેવું છે, એ સરવાળા ઉપર, એ ટોટલ ઉપર, એ નિષ્કર્ષ ઉપર આત્માર્થી થઈને આવી જાય છે. એ વર્તમાન પાત્ર છે 46ના બોલમાં એ લઈ લીધું. જો એને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉત્પન્ન ન હોય ને ન થતી હોય એવા જીવે પુદ્ગળ પ્રાપ્તિની ભાવનાના કાળમાં થોડી જાગૃતિ રાખીને આત્માને નિંદવો કે શું છે, જે કેટલું તારે રખડવું છે. પૂછવું એને કે હજી તારે કેટલું રખડવું છે, શું વિચાર છે, હજી કેમ થાક લાગતો નથી, શું આવો નિરાકુળ સુંદર વિતરાગ માર્ગ છે એ હજી તને રૂચતો નથી ને ગમતો નથી, અને હજી તને સંસારમાં હેરાન થવાનો રસ્તો પસંદ પડે છે, શું થયું છે તને, કઈ જાતનો રોગ લાગુ પડ્યો છે, એમ એણે એને બરાબર પોતાને જ અંદરમાં બરાબર પ્રશ્ન કરવો. એટલા માટે આવે છે કે આ બધું તારી કથની છે ભાઈ, બીજાની કથની નથી, આ તારી કથા છે. અને એ કથા એવી છે કે ભૂલ કરી તો પાછું એ વાત ઊભી છે, કુદરત બંધાયેલી છે, અનિવાર્ય પરિસ્થિતિ છે, નિવારી શકાય એવી પરિસ્થિતિ નથી. 2000 સાગર તો ઉત્કૃષ્ટ કાળ છે ત્રસનો. એ ત્રસમાં બે ઇન્દ્રિયથી માંડીને નરકના દુઃખ તો ત્રસના છે. પછી તો એ સ્થિતિ એથી પણ ભયંકર અને ખરાબ સ્થિતિ છે. જે નિગોદની સ્થિતિ છે એ તો સર્વજ્ઞ જાણે ને નિગોદનો જીવ અનુભવ કરે, વાણીનો વિષય નથી. એની શક્તિ છે ને એનું સામર્થ્ય છે, એને ઓળખીને એનો આધાર આવે, એનો આશ્રય આવે તો નિવેડો છે. એટલું બધું માથે વીત્યું છતાં એવો ને એવો નકોર અખંડ પદ છે, એની શક્તિની બેહદ વિશિષ્ટતા છે. એને સંભાળવા માટે બધી વાતો એને એની સંભાળ કરવા માટે છે, એને લક્ષમાં લેવા માટે છે. હવે પછીનો બોલો જે છે વિનાયકના લક્ષ્ય સાંભળે, એટલે એનું લક્ષ્ય રાખીને કોઈ પણ સાંભળવાનો ઉદય હોય, ચિંતવનના ઉદયનો પ્રકાર હોય, મંથનનો હોય કે જગતના કાર્યોના ઉદયનો પ્રકાર હોય, લક્ષ્ય એક. પ્રવૃત્તિ ગમે તે હો, લક્ષ્ય એક. જેમ ધંધામાં પ્રવૃત્તિ ખરીદવાની કે વેચવાની કે હિસાબ કિતાબની કોઈ પ્રવૃત્તિ હોય, લક્ષ્ય એક, કમાવું કમાવું ને લક્ષ ફરતું નથી, પ્રવૃત્તિ બદલાય છે, લક્ષ બદલાતું. કારણ આપે તો કાર્ય પ્રગટ થાય જ વિષય બહુ સ્પષ્ટ કર્યો છે. જેને જેની રુચિ ને રસ હોય, જો એ વિષય લીધો છે કે જેને જેની રુચિ ને રસ હોય ત્યાં એનો ઉપયોગ ચાલ્યો જાય છે અને ત્યાં ઉપયોગમાં એનો સમય ચાલ્યો જાય છે. ખબર પડતી નથી કેટલો સમય નીકળી ગયો, સમય ઉપર ધ્યાન જતું નથી, ઉપયોગ જતો નથી. જેને જેની રુચિ ને રસ હોય, સુખ વગર નથી. રસ અને રુચિ પાછળ સુખનો નિર્ણય અને નિશ્ચય પડેલો છે અનાદિનો. બુદ્ધિપૂર્વક તો બુદ્ધિ મન મળે છે, ત્યારથી પાછો નવો દ્રઢ કરે છે, પણ અનાદિનો છે. રાગમાં અને પુદ્ગળ વિષયની અંદર સુખ છે એ જીવનો અનાદિનો નિશ્ચય છે, અને એ નિર્ણય આત્મ સ્વરૂપમાં સુખ છે એવા નિર્ણયપૂર્વક નાશ પામે છે, અથવા એ નિર્ણયને ઉથલાવે છે એથી વિરુદ્ધ નિર્ણય આત્મ સ્વરૂપમાં રહેલા સુખના નિર્ણયથી. હયાત સુખને, મોજૂદ સુખને જેનું લક્ષ થઈ જાય છે. જ્ઞાયક એટલે સુખ સ્વરૂપ છે, જ્ઞાયક ખાલી નથી, અનંત સુખનો દળ છે. એના નિર્ણયથી ઊંધો નિર્ણયને ઉથલાવી નાખવામાં આવે છે, નાશ કરવું દેવામાં આવે છે. ત્યાં સુધી નિર્ણય બદલાતો નથી, ને નિર્ણય બદલાતો નથી ત્યાં સુધી ઉપયોગ રસ અને રુચિ એને અન્ય વિષયમાં ચાલ્યો જાય છે, અને જ્યાં એનો રસ અને રુચિ છે ત્યાં એનો પુરુષાર્થ પણ ત્યાં જ પ્રવર્તે છે. એમાં ઈચ્છા અને વિકલ્પ કાર્યગત થઈ શકે એવું નથી. જે એમ વિચાર કરે છે કે અમારી ઈચ્છા તો છે, અમારી ક્યાં ઈચ્છા નથી, ઈચ્છા તો છે જ, માટે તો સ્વાધ્યાય કરીએ છીએ, વાંચીએ છીએ, આ વાત વિચારીએ છીએ, સાંભળીએ છીએ, ઈચ્છા વગર તો. પણ અહીંયા એવી ઈચ્છા ઊભી હોય ને રસ ને રુચિ પાછો વિરુદ્ધ વિષયની હોય, તો બે વાત તારામાં તારામાં ને તારામાં છે, તું કાં તપાસતો નથી? આ અમારો સવાલ છે. એને પૂછવામાં આવે છે કે તને ઈચ્છા છે કે મારે આત્મા પ્રાપ્ત કરવો છે, બીજી બાજુથી તારી રસ ને રુચિ આ બાજુની છે, બે તદ્દન વિરુદ્ધ ભાવો છે, તો કયા ભાવનું બળવાનપણું છે, કયા ભાવનું જોર છે, કયો ભાવ મુખ્યપણે ભાવ ભજવે છે, ભાગ ભજવે છે, એને કાં તપાસતો નથી? અને એમને બફમમાં ને બફમમાં હેલો જાય કે મારી તો ભાવના છે ને મારી તો ઘણી ઈચ્છા છે, વાંચું છું, વિચારું છું, બધું કરું છું, પણ થતું નથી, શું કરીએ? એવી વાત નથી, તપાસણી નથી. આ તપાસનો વિષય એવો છે, અવલોકનનો વિષય એવો છે કે એક તો એને અનાદિની જે પરલક્ષી પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ છે, એ લાઈન બદલાવે છે. પરલક્ષી ભાવે એણે દ્રવલિંગી પર્યંતની પ્રવૃત્તિ કરી, પણ એમાં એણે અંદર તપાસ ક્યાંય ન કરી. આ પરિસ્થિતિ છે. અહીં તો કહે છે કે બહુ શરૂઆતથી, પ્રારંભથી જ અહીંથી જ શરૂઆત કરવી, કે પોતાના ભાવને તપાસતા જવા, અવલોકતા જવા, તો તને પરસ્પર અંદર ને અંદર શું વિરુદ્ધતા છે એ સમજાશે. ધર્મના નામે ને બહાને જે ધર્મની પ્રવૃત્તિ કરી એ વિપરીત અભિનિવેશ રાખીને કરી, વિપરીત અભિપ્રાય રાખીને કરી, રસ રુચિ અને પુરુષાર્થ બીજી બાજુ જાય, તો એને ઈચ્છા ઉપર ઉપરથી ક્રિયા કરી, ઉપર ઉપરથી ભાવના રાખી, ઉપર ઉપરથી જિજ્ઞાસા રાખી, અને પેલું એમને એમ રાખીને આ કર્યા કર્યું, અલ્પ થોડું થોડું, કોઈ રીતે એમાં સફળતા મળવાની પરિસ્થિતિ આવતી નથી. તો એની રુચિ ને પુરુષાર્થની દિશા અંતર્મુખની થાય છે, આખું લક્ષ્ય બદલાઈ જાય છે, અને લક્ષ્ય બદલાઈ જાય ત્યાં નીચે તો લે છે સમ્યક્ત્વ સન્મુખતા થાય છે. જે જીવ સમ્યક સન્મુખ થયો એને નિયમથી સંસ્કાર પડે છે. સંસ્કારનો વિષય થોડો ચાલ્યો, એને નિયમથી સંસ્કાર પડે છે, પણ છતાં એને સંસ્કાર ઉપર વજન જતું નથી. એ વિશેષતા છે એની, સંસ્કાર એને પડે જ પડે, અને અલ્પકાળમાં એ સમ્યક દર્શનને પામે. કદાચ કોઈનું આયુષ્ય પૂરું થઈ જાય તો બીજા ભૂમમાં લઈ લે, પણ એને સંસ્કાર ઉપર વજન નથી. પછી જેને સંસ્કાર પડે છે એ સંસ્કારની સામું જોતો નથી, એ તો સન્મુખ થઈને કેમ મારું કાર્ય શીઘ્રપણે કરી લેવું એના પુરુષાર્થની અંદર એ લાગી જાય છે. સંસ્કાર પીડાય તો ઠીક છે એ વાત એને હોતી નથી, એવી રીતે એ ભાવ એને આવતો નથી. આ તો સર્વસાધારણ અનુભવ ગોચર વાત છે કે જેને જેની રુચિ અને રસ હોય ત્યાં સમય ચાલ્યો જાય છે અને ત્યાં જ એના પુરુષાર્થને સહજપણે ઢળવાનું વલણ હોય છે. એથી સૂત્ર જેવો વિષય થઈ ગયો છે કે રુચિ અનુયાયી વિદ્યા, જ્યાં રુચિ ત્યાં પુરુષાર્થ. રુચિ ક્યાંક અને પુરુષાર્થ ક્યાંક લગાડવો હોય તો એ ઈચ્છા કામ કરે, સફળ થાય એવું બનતું નથી. રુચિ બદલવી જોઈએ. રુચિ કેમ બદલાય? કે ઊંધી રુચિના નુકસાનને નો ખ્યાલ આવે અને સમજણ આવે. તો જે સ્વાધ્યાય અને વિચારના સમજણની ભૂમિકા છે એ સમજણની ભૂમિકામાં એને આ સમજણ કરવાની છે. પહેલી જ્યાં ઊભો છે ત્યાં કે હું કેટલા નુકસાનમાં ઊભો છું. જીવનો એવો સ્વભાવ છે કે લાભ નુકસાનના વિષયમાં કોઈની શરમ રાખે, શેષ શરમ રાખે એવું બનતો નથી. એને દેખાવું જોઈએ કે આ મને નુકસાન છે, ખસી જાય. આ મને લાભ છે, કોઈને દરકાર કર્યા વિના એને પકડે, એ બાજુ એના પરિણામ દોડે, વેગથી દોડે. આ નિયમ બધવા છે. જ્ઞાયકના ઘૂંટણમાં નિરંતર રહે, પછી જેને જેની જ્ઞાયકની રુચિ થઈ, જ્ઞાયકનો રસ થયો, અનંત સુખના પિંડને જેણે પોતાના જ્ઞાનમાં ભાષ્યમાન કર્યો, લક્ષમાં લીધો, એને એનાથી દૂર રહેવું કેમ પાલવે? એમ કહે છે, પોતામાં ને પોતામાં સુખનો ભંડાર જોવે, એને એ સુખથી વંચિત રહેવાનું કેમ પોસાય? એ તો પછી બનતો તેને જ્ઞાયકનું જ ઘૂંટણ ચાલ્યા કરે છે. વિકલ્પ અને પ્રવૃત્તિ બીજી થાય તો પણ અંદરનું ઘૂંટણ છૂટતું નથી, અંદરનું લક્ષ્ય છૂટતું નથી, એ ઘૂંટાયા જ કરે છે. નિરંતર આતરો પીડ્યા વિના એ ઘૂંટાય છે એમ છે, અને દિવસ ને રાત એની પાછળ પડે. એકવાર એની નિંદ્રા ઉડી જાય, ઊંઘ ઓછી થઈ જાય, એવું એક મહત્વના કાર્ય પાછળ પોતે લાગે છે અને શીઘ્રપણે એ કાર્યને એને કરી લેવું છે. એટલે તમામ વિષયમાંથી એનો રસ ઉડી જાય છે, રુચિ ઉડી જાય છે, રસ ઉડી જાય છે. ખાવું પીવું અને ઊંઘવું પણ એકવાર રસવિહીન, રસરહિત થઈ જાય છે. આ ભૂમિકાનો વૈરાગ્ય છે. આપણો વૈરાગ વૈરાગ કે મુમુક્ષુને વૈરાગ હોવો જોઈએ. આ અંતર વૈરાગ છે. આ ભૂમિકામાં આવે છે, પ્રાપ્ત કરે છે. એ રીતે નિરંતર જે જીવ જ્ઞાયકના ઘૂંટણમાં રહે, રાત દિવસ એની પાછળ પડેલો હોય, તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહીં, અથવા વસ્તુ પ્રાપ્ત નહીં થવાનું એના માટે શું કારણ છે? એના માટે કોઈ કારણ નથી. પ્રતિબંધક ભાવ તો પોતાનો ને પોતાનો હતો. એ આડસ જેને કહીએ, અડચણ કહીએ, પ્રતિબંધ કહીએ, અવરોધ કહીએ, એ જ ખૂટ હટી ગયો. તો એને ત્યાં પોતાના માર્ગ છે એ સુગમ અને સરળ થાય છે. એટલે એમ કહ્યું છે કે ત્રણેય કાળે માર્ગ સુગમ છે, સરળ છે, સહજ છે, એ જે કહ્યું છે એ આ ભૂમિકાને અનુલક્ષીને કહ્યું છે. નહીં તો પ્રશ્ન થાય છે કે માર્ગ તો બહુ અઘરો લાગ્યો છે, અનંત કાળથી મળ્યો નથી ને કઠણ લાગ્યો છે. રુચિની ઉગ્રતા એ પુરુષાર્થ સહજ લાગે ને રુચિની મંદતા એ કઠણ લાગે. જ્યારે જીવને એમ લાગે કે આ આત્માનો પુરુષાર્થ તો બહુ આકરો છે, કઠણ છે, એ ભાવ એની રુચિની મંદતા અથવા અરુચિને પ્રસિદ્ધ કરનારો. જેને રુચિ જાગે, ઉગ્ર રુચિ લાગે, એને પુરુષાર્થ સહજ સુગમ સરળ લાગે છે, અને એ જ્યારે રુચિ મંદ પડી જાય અથવા વિપરીત થઈ જાય છે ત્યારે જીવ આડે અવળે ચડી જાય છે. એના પરિણામ અન્ય વિષયમાં તીવ્ર રસવાળા થાય એટલે એને અઘરું લાગે છે, રુચિ વધતા સહેલું લાગે છે. એ અઘરું ને સહેલું રુચિ અપેક્ષિત લાગે છે એ વિશે સ્પષ્ટ કર્યો છે. બહુ વ્યવસ્થિત છે, એકદમ વસ્તુ વ્યવસ્થા હોય, વસ્તુનું વિજ્ઞાન જેની સાથે સંકળાયેલું હોય ત્યાં એની સુવ્યવસ્થા હોય જ. પણ એ વ્યવસ્થાના જે કહેનારા છે અને એ કહેવાવાળા અનુભવી ધર્માત્માઓએ જે શૈલી કરી છે એ પણ આશ્ચર્યજનક છે અથવા બહુ ઉપકારી છે, અને એનો પણ મહિમા કરવામાં આવે એટલો ઓછો છે. જીન વાણી જળ હોવા છતાં એની પૂજા એટલા માટે કરવામાં આવે છે, વ્યવહારે પૂજનીય છે. ભલે તે જળ છે, પુદ્ગળાત્મક છે, તો પણ એ વ્યવહારે પૂજ્ય છે. એનું બહુમાન આવવા પાછળ એ કારણ છે કે એક જ કડી છે જે મહાત્માઓના હૃદયગત ભાવોને બહારમાં પ્રદર્શિત કરે છે અથવા મૂર્ત સ્વરૂપ આપે છે અરૂપી અમૂર્ત ભાવોનો. ભાવો તો અમૂર્ત છે, અધ્યાત્મ ભાવ માર્ગના પરિણામો અમૂર્ત છે, આત્મા અમૂર્ત છે, એના પરિણામ અમૂર્ત છે, એને કથંચિત મૂર્ત સ્વરૂપ આપે છે એમની અનુભવવાણી, તેથી એને જીનવાણી કહીને, ચતુર્થ ગુણ સ્થાને હોય તો પણ એને જીનવાણી કહીને, એને શાસ્ત્ર કહીને એને પૂજ્ય ગણવામાં આવે છે. એને જીનવાણી કહે છે. ગુરુદેવ તો કહેતા વચનામૃતના પ્રવચનો કરતા ત્યારે કે આ ભગવાનની વાણી છે, આ દિવ્યની માં આવેલો વિષય છે, એ ભગવાનની વાણી જીનવાણી છે, આ જીનવાણી છે. જો જેની વાણી પૂજ્ય હોય, જેની જળ વાણી પૂજ્ય હોય, એને માટે કહેવાની જરૂર છે, શું છે સમજાવવાની જરૂર છે કે પૂજ્ય છે કે અપૂજ્ય છે. ગંભીર વિષય છે. વર્તમાન સમાજને શું અત્યારે જરૂરી છે એ જે પૂજ્ય બહેનશ્રીના જ્ઞાનમાં આવ્યું છે એ અસાધારણ પ્રકારથી આવ્યું છે. એટલે એ જ વિષય સામે આવીને એમના પ્રવચનોમાં નીકળ્યો છે. આ તો પ્રવચનોમાં નીકળેલી વાત લખાઈ ગયેલી છે ને, ભલે વર્ષો પહેલા વાત થઈ છે, તો પણ વર્તમાન વર્તતા મુમુક્ષુ સમાજની યોગ્યતાને શું પીરસવું જોઈએ, શું દેવું જોઈએ, શું આવશ્યક છે દેવું, એ અસાધારણ રીતે જ્ઞાનમાં આવીને આ વાત નીકળેલી છે. લગભગ તો અજ્ઞાનીના પ્રકારો એવા જ હોય છે. પણ અત્યારે તો શું છે કે જે સમાજ ક્રિયાકાંડમાં પડ્યો હતો એ ત્યાંથી છૂટી અને થોડો જ્ઞાનના ગુરુદેવની કૃપાથી જ્ઞાનાભ્યાસમાં, સ્વાધ્યાયમાં અને એ જાતની પ્રવૃત્તિમાં આવ્યા, સમજણની પ્રવૃત્તિમાં, તો ત્યાં શું જરૂરી છે? અહીંયા આવ્યા પછી પણ જીવ પામતો નથી. ક્રિયાકાંડથી છૂટનારો જીવ શાસ્ત્ર અધ્યયન કરે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે અને છતાં પાછો બંધાય અથવા ન છૂટી શકે તો એને શું જરૂરી છે? એટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી વિષય લક્ષ્મણ લઈને બહાર આવેલો છે. અને આજે એ વિશેષતા છે કે ગુરુદેવના પ્રવચનોનો મુમુક્ષુ સમાજને દીર્ઘ પરિચય રહ્યો. 45 વર્ષમાં જ્યારે જ્યારે જે જે તેને પ્રવેશ થઈ ગયો એને ત્યારથી એક આકર્ષણ થઈ ગયું કે ગુરુદેવ કોઈ અપૂર્વ વાત અને પરમ સત્ય વાત કહે છે. વારંવાર સાંભળવાથી પરિચય થયો, છતાં પણ એમાંય જે જે ભાવો ન સમજાણા હોય તો આજે ખોલી દે છે. ગુરુદેવ આમ કહેવા માંગતા હતા, આ વાત ચાલતી હતી એની પાછળ ગુરુદેવ આમ કહેવા માંગતા હતા, કહેવાનો ભાવ આમ હતો, શબ્દો આમ છે પણ ભાવ આમ છે. આજે એ લાભ તો છે. એટલે એ રીતે જે માર્ગદર્શન મુમુક્ષુને મળે છે એની કોઈ કિંમત થઈ શકે એવો વિષય નથી, એવી અમૂલ્ય ચીજ છે. બીજી ભાષામાં કહીએ તો એવો જે સત્સમાગમ છે, પ્રત્યક્ષ સમાગમનો જે વિષય છે, એ મુમુક્ષુને તો એક અમૃતનું જ કામ કરે છે. નહીતર તો મરણ ભાવ મરણ ઉભા છે. કોઈને ક્યાંક ગોળી વાગી છૂટી ગયો, ક્યારે કોને ક્યાં કેમ વાગશે એનો કોઈ છદ્મસ્થનો એ વિષય નથી. પણ તક છે એ આટલી છે. એકસઠ થયો, 62. 65ના બોલમાં ઘણી વાતો આવરી લીધી છે. મુમુક્ષુની ભૂમિકાનો પણ વિષય લીધો છે કે એને લક્ષ્ય થઈ જાય છે, એવું એ ભૂમિકાનો જીવ લીધો છે, અહીંયા મુમુક્ષુ લીધો છે, જેને યથાર્થ ભૂમિકા આવી ગઈ એમ કહેવાય. એવી ભૂમિકામાં આવેલા જીવનો ઉપયોગની સૂક્ષ્મતાનો વિષય પણ લીધો છે, અને એવા જીવને સંસ્કાર પડી જાય છે, એ ત્રણ વિષય આ એક બોલની અંદર આવરી લીધા છે. જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે, એ બધું જ્ઞાયકના લક્ષે એમ લઈ લેવું. સાંભળે જ્ઞાયકના લક્ષે, ચિંતવન કરે જ્ઞાયકના લક્ષે, મંથન કરે જ્ઞાયકના લક્ષે, તેને તે લક્ષના કાળમાં ભલે કદાચ સમ્યક દર્શન ન હોય, ન થાય, તો પણ તેને સમ્યક સન્મુખતા થાય છે. જ્ઞાયકનું લક્ષ છે એ સ્વરૂપનું લક્ષ છે, અને એમાં સમ્યક સન્મુખતા રહેલી છે. જ્યારે યથાર્થ સ્વરૂપ નિર્ણય થાય છે, યથાર્થ સ્વરૂપ નિશ્ચય થાય છે, ત્યારે આવું લક્ષ બંધાઈ જાય છે, અને જ્યારે એ લક્ષ બંધાઈ જાય છે ત્યારથી એને સંસ્કાર પડી જાય છે, ત્યારથી એને સમ્યક સન્મુખતા વર્તે છે, એટલે એના પરિણામની ગતિ સમ્યક દર્શનની નજીકતાની ચાલવાળી થઈ ગઈ છે, અને તેથી એ સમ્યક દર્શનને પામે છે. કદાચ કોઈનું આયુષ્ય ઓછું હોય તો બીજા ભાવમાં એ લઈ લે, એવું અનુસંધાન ચાલુ રહે છે લક્ષવાળા જીવને. જેમ જેને અનુભવ થઈને જ્ઞાન ધારા વર્તતી હોય, એટલે જેનું જીવન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સમાધિ યુક્ત હોય, એને મરણ પણ સમાધિ મરણ હોય, અને જેનું સમાધિ મરણ હોય એનું ભાવાંતરની અંદર પણ જીવન સમાધિ સહિતનું ચાલુ થઈ જાય છે, એમ જે અનુસંધાન ભાવાંતરમાં જે ચાલુ રહે છે એ કેટલા ઊંડા સંસ્કારથી પરિણમન ઊભું છે, કે જેથી ભાવમરણ થાય અને દ્રવ્ય પ્રાણ છૂટે તો પણ ભાવ પ્રાણ ન છૂટે. દ્રવ્ય પ્રાણ છૂટે છે એવી પીડાથી કે જીવ બધું ભૂલી જાય છે. અહીંયા તીવ્ર રસે ગમે તે કાર્ય કર્યા હોય પણ વિસ્મૃત થઈ જાય, યાદ એ ન રહે. ઊંધા સંસ્કાર રહી જાય પણ યાદદાસ ન રહે. ઊંધા સંસ્કાર તો રહી જાય છે, એટલે તો સર્પ થાય ને ક્રોધ કરે છે, કીડી થાય ને બટકું ભરે છે, એ સંસ્કારનો વિષય છે. એ તો સંસ્કારનો વિષય એવો છે કે અવળા હોય કે સવળા હોય, એ જ્યાં સુધી વિરુદ્ધ રસ ઉત્પન્ન થાય ત્યાં સુધી ભૂસાતા નથી. એટલે અહીંયા પણ એક એવો વિષય લીધો છે કે અપૂર્વ રસે કરીને જેણે પોતાના સ્વરૂપને લક્ષ્યમાં લીધું એના સંસ્કાર ભવાંતરમાં પણ ચાલુ છે, એક અનુસંધાનનો વિષય છે. જ્ઞાન દશા કરતાં ઓછી શક્તિવાળો છે તો પણ કાર્ય સિદ્ધિ માટે એક નિયમબદ્ધ વિષય છે, એટલે હિત અહિતથી બચીને હિતમાં જીવ આવી જાય છે, નિજ હિતમાં છે.
કેટલા